બધા તાળા મળે વરે જ્ઞાની પદ.
કોઈ પણ જવાબદારીવાળું પદ પ્રાપ્ત થાય તેના કેલ્ક્યુલેશન્સ હોય છે, ગણતરી હોય છે, તો જ એ પદ આવે. નહીં તો એ પદ પ્રાપ્ત થાય નહીં. તે કયા કયા કેલ્ક્યુલેશન્સ મળવા જોઈએ? આ તો મુખ્ય લક્ષણ કહું છું કે જે જવાબદારીવાળી પોસ્ટ ઉપર કોણ આવે છે. નામકર્મ ઊંચું હોય, જન્મથી જ ઊંચું હોય, તે આદેય નામકર્મ હોય, નાની ઉંમર હોય તોય લોકો આવ ભાઈ આવ કહે, અને મોટી ઉંમરના થાય તોય આવો આવો કહે, એ આદેય નામકર્મ હોય જિંદગીભર. પછી યશનામ કર્મ હોય, અમથો હાથ લગાડું ને તોય પેલાનું કામ થઈ જાય, એટલે બધા બહુ જાતના નામકર્મ હોય. પછી અંગ ઉપાંગ નામકર્મ હોય, કદરૂપા અંગના હોય, હાથના આંગળા, પગના આંગળા, કાન, માથું, બધું કદરૂપું ના હોય, ચિત્રામણ બહુ રૂપાળું હોય. પછી બીજું શું હોય? લોકપૂજ્ય ગોત્ર હોય. પછી આયુષ્ય કર્મ સારું લઈને આવેલા હોય, અને વેદનીય કર્મ એવું લાવ્યા હોય કે અશાતા વેદનીય ઓછામાં ઓછું આવે. જુઓ ને, આ પગે ફ્રેક્ચર થયું પણ અશાતા વેદનીય અમને થઈ નથી, એટલે આવા બધા ગુણાકાર હોય તો એ પદ આવે. એટલે હું કંઈ આ મારી જાતે નથી થયો, આ શાતા વેદનીય અમારી સારી ગણાય. આ કાળમાં તો બધો હિસાબ લઈને આવેલા હોય. દાદા પેલા ચાર કર્મ તીર્થંકર જેવા લઈને આવેલા હોય, અને આ ચાર કર્મ છે ને એ આ કાળને લઈને કાચું પડ્યું. કાચું પડ્યું તો આ બધાની જોડે બેસીએ છીએ, ઉઠીએ છીએ, જુઓ ને, નાસ્તા કરવા જઈએ છીએ ને, નહીં તો નાસ્તા કરવા કોણ આવે? તે હવે જો પૂરા થયા હોત તો શી રીતે તમારે ભાગે આવત? માટે અધૂરા રહ્યા તે સારું થયું. દાદાને ખોટ છે જ નહીં આમાં. દાદાની ઈચ્છા એવી છે કે આ જગત કંઈક સાચા જ્ઞાનને ને કંઈક સાચા માર્ગને પામો ને શાંતિને પામો, કેટલાક મોક્ષને પામો, કેટલાક શાંતિને પામો, કેટલાક વિતરાગ માર્ગને પામો ને કેટલાક સાચા ધર્મને પામો, એ જ દાદાની ઈચ્છા, બીજી કશી ઈચ્છા નથી. એ ઈચ્છાના માટે છે બધું આ. તીર્થંકરોને તેવી ઈચ્છા હોય છે.
આ ઉંમર પછી હવે શક્તિ ઘટતી જ જવી જોઈએ, એટલે બધાને નવાઈ લાગે છે કે દાદા 78 વર્ષે આટલું બધું સરસ કામ કરી શકે છે, આટલું બધું ફરી શકે છે એમ. આની પાછળ દેવોની શક્તિ નહીં?
કૃપા ખરીને, એ ઉદય કર્મના આધીન છે, એ નિમિત્ત ગોઠવેલું, નવું નહીં. યશનામ કર્મ બીજા બધા કર્મોના રૂપે છે. નામ કર્મ તો બહુ મોટું, સરસ. લોકપૂજ્ય ગોત્રને એ બહુ ઊંચું કહેવાય. આયુષ્ય 78 થઈ જાય એટલે ઊંચું એવું.
દાદા હજારો લોકો યાદ કર્યા કરે, એ ખ્યાતિ ફેલાય, એ જ નામ કર્મ ને?
નામ કર્મ એ બધું ખ્યાતિ ફેલાય એ નહીં. ખ્યાતિ ફેલાવી એ આજના કર્મનું ફળ છે, અને પેલું છે તે નામકર્મ ફળ આપે તે જુદું. એટલે જ્યાં જાય ત્યાં માન તાન બધું જ મળે. એટલે આ દાદા ભગવાનનું કામ છે ને યશ ફળ મને મળ્યા કરે છે. એમને યશ જોઈતો નથી ને યશનામ કર્મ તો મારું ને.
દાદા ભગવાનને તો શેનો યશ હોય, એ તો નિર્લેપ છે ને.
એમને એ આઠેય કર્મ હોય જ નહીં. આઠ કર્મ બધા મારા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, વેદનીય, આયુષ્ય, એ આઠેય કર્મો મારા.
તે મારા એટલે કોના દાદા?
આ જ્ઞાની પુરુષના જ ને. આમ ગણતરી કરવા જાય ને તો કહે છે જ્ઞાનાવરણ, ત્યારે કહે ના, એ થોડુંક જ, ચાર ચાર ડિગ્રી જેટલું જ. દર્શનાવરણ બિલકુલ નહીં, મોહનીય બિલકુલ નહીં, અંતરાય નહીં કોઈ જાતના. અંતરાય એટલે શું? પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત ન થવી. તે કોઈ કહેશે પેલા સંતના જેટલા હીરા કેમ નથી દાદાને? મેં કહ્યું, દાદાને ઈચ્છા જ નહીં થતી ને, મારી ઈચ્છા હોય ને ના મળે તો અંતરાય કહેવાય, પેલી ઈચ્છા જ નહીં ને કોઈ જાતની. દર્શનાવરણ, મોહનીય, અંતરાય, પછી વેદનીયમાં ખાસ અશાતા વેદનીય કોક જ ફેરો હોય, બાકી અશાતા વેદનીય ના હોય, એ ખાસ નહીં પાછી, પોતે જાણી શકે એવી હોય. નામકર્મ બહુ સરસ, પછી ગોત્રકર્મ તે સરસ, આયુષ્ય એ સારું, બધી રીતે ફૂલ, આઠેય કર્મ ઊંચા. કેવળ જ્ઞાન એટલે શું? ચાર ઘાતી કર્મ બંધ થઈ ગયા, અટકી ગયા, એનું નામ કેવળ જ્ઞાન. અને પેલા ચાર અઘાતી કહેવાય છે જે બંધાયેલા તે. અઘાતી તો ભગવાનને છૂટકો જ નહીં ને, એવા તમનેય અઘાતી છે ને એમનેય અઘાતી છે. પણ એમને અઘાતી ફેર કે એ બધા છે તે ખપાવી ખપાવીને ગયેલા, અને તમારે ખપાવ્યા સિવાયના અઘાતી. પણ બંને અઘાતી ગણાય. એકનું સોનું દેવું અને કોકનું લાખનું દેવું પણ બંને દેવામાં ગણાય. પેલાને રૂપિયો રૂપિયો ભરવો પડે છે, આને હજાર હજાર ભરવા પડે છે, કારણ કે રકમ મોટી છે. છતાં એ બધા કર્મો ખપાવવાના છે. ખપાવવાના એટલે સમતાપૂર્વક ખપાવવા પડે ને. આપણે ડબ્બા લાવ્યા છીએ, ભરેલો માલ લાવ્યા છીએ, એ તો બધા ડબ્બા આપી દેવા પડશે. આ ડબ્બા પરભારી વસ્તુ છે, આપણા નહીં એ ડબ્બા, પરભાર્યો માલ છે આ બધો, આપી નહીં દેવો પડે. આપી દો આ બધું ઝટપટ, ઝટપટ અહીંથી લઈ જાઓ બા, તમારો માલ તમારા ઘેર લઈ જાઓ.
હવે જે ડિસ્ચાર્જ કર્મો છે એ તો રહ્યા છે ને?
ડિસ્ચાર્જ એટલે ચાર ઘાતી કર્મનું પરિણામ, અને ચાર્જ એટલે ઘાતી કર્મનું કારણ, કોઝ. એટલે કારણ બંધ થઈ ગયું. હવે જે અઘાતી કર્મ રહે છે એ આ ચાર ઘાતી કર્મનું પરિણામ છે. હવે કારણ હતું તો પરિણામ થયા હતા, હવે કારણ બંધ થયું એટલે પરિણામ એના ફળ આપીને જતા રહેશે, ખલાસ થઈ જશે. પછી નિરંતર વેદનીય કર્મ ભોગવ્યા કરે, નિરંતર નામકર્મ ભોગવ્યા કરે, નિરંતર ગોત્રકર્મ ભોગવ્યા કરે, નિરંતર આયુષ્ય કર્મ ભોગવ્યા કરે.
આયુષ્ય, વેદનીય, નામ, ગોત્ર એ બધા આત્મજ્ઞાન થાય કે ના થાય તોય એ ભોગવવા જ પડે છે?
બરોબર છે, વાત સાચી છે. એ તો જ્ઞાન થયેલું હોય તેનેય ભોગવવાનું, અને ના થયેલું હોય તેનેય ભોગવવાનું. પણ પેલા જ્ઞાન થયેલાને ભોગવવાનું તે પોતાને અડ્યા વગર ભોગવવાનું, અને પેલું સ્પર્શથી ભોગવવાનું. ભોગવવાનું તો બેવું નહીં, પછી જેટલો અડે એટલો ભોગવટો થાય, અને ના અડે, જો જ્ઞાતા દ્રષ્ટા રહે તો ભોગવટો ના થાય. જેટલું ત્યાં આગળ જાગૃતિ રહે એટલો લાભ થાય.
આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી.
એ કેલ્ક્યુલેશન્સ મળે તો જ છે તે આવે, પદ નહીં તો પદ પ્રાપ્ત થાય. તો કયા કયા કેલ્ક્યુલેશન્સ મળવા જોઈએ? નામ કર્મ ઊંચું હોય, નામ કર્મ જન્મથી જ, જન્મથી જ ઊંચું હોય તે જાય. હે આવો આવો, નાની ઉંમર હોય તો આવે આવે ભાઈ કે, અને મોટી ઉંમર ના થાય કે આવો આવો કરે. એ આદય નામ કર્મ હોય. કેવું હોય? આદય નામ કર્મ જિંદગી ભરતી છે. પછી યશ નામ કર્મ હોય. આમ તો હાથ અડાવું ને તુરંત કામ થઈ જાય, ખાલી મેં હાથ ઘાલું ને કામ થઈ જાય. અંગ ઉપાંગ નામ કર્મ હોય, કદરૂપો અંગ ના હોય. કેવું? આંગળા બાંગળા, પગનો આંગળા, હાથનો આંગળા, એવું બધું કોન 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 બધું, માથું બધું બધું કદરૂપું ના હોય. અંગ ઉપાંગ નામકર્મ હોય. કેવું? ચિત્રામણ બહુ સારું હોય. પછી બીજું શું? લોકપૂજ્ય ગોત્ર હોય. કેવું? હવે લોકપૂજ્ય એટલે અત્યારે કંઈ પૂંજવા જતા નથી, પણ લોક નિંદે ના હોય કળિયુગમાં એને લોકપૂજ્ય ગણાય છે. આયુષ્કર્મ સારું લઈને આવ્યા હોય. શું? અને વેદનીય કર્મ લાવ્યા હોય. શું? અશાતા વેદની ઓછામાં ઓછી આવે. શું કહ્યું? અશાતા વેદની જરા વેદ ની ગઈ પણ આશા તો અમને નહીં થઈ. આ નિર્બંધ જાણે છે, ડાક્ટરો બધા જાણે છે. વેદ ની ગઈ પણ આશા તો વેદ ની. એટલે બધું આવા ગુણાકાર હોય તો કામ.
શુક્લ ધ્યાન થી ઘાતી કર્મ નષ્ટ.
દાદા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ આ જે આત્માના ચાર ગુણો છે એને આવરે છે, એટલે એ ચાર ઘાતીકર્મ કહેવાય છે. કારણ કે આત્માના સ્વભાવનો ઘાત કરી રહ્યા છે તેથી બળવાન છે.
એવું છે ને, શબ્દો ઉપરથી આપણે બહુ સમજી નહીં લેવાનું. બેને લડાઈ થાય તો આ જીતે, બળવાન એનો અર્થ એવો નહીં કહેવા માગતા. આ સૂર્યનારાયણ છે ને, વાદળું આવે તો સૂર્યનારાયણને ઢાંકી દે, એમાં વાદળું કંઈ બળવાન છે? પણ અત્યારે બળ દેખાય છે ને, એનું બળવાન નથી. એ લડે તો કશું આ ફાયદો ના કાઢે. આત્મા અનંત શક્તિનો ધણી છે. એક ઠોકર મારે તો બધું ઉડાવી મારે, પણ એ કરે નહીં. હા, વિશેષ શક્તિ જો વાપરે તો કંઈનું કંઈ કરી નાખે.
શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં તત્પર થાય, એકાગ્ર થાય, તે સર્વોત્તમ શુક્લ ધ્યાન છે. ધ્યાન અગ્નિ એવો બળવાન કહ્યો છે કે સર્વ ઘાતીકર્મને બાળીને ભસ્મીભૂત કરી દે છે.
હા, તેથી આ બધાને તમને જ્ઞાન અગ્નિ જ આપ્યો છે ને. આ તમને ધ્યાન શુક્લ ધ્યાન આપ્યું છે તેથી એ તમારા બધા ઘાતીકર્મ નાશ કરી દે છે.
હા, એ ઘાતીકર્મનો નાશ કરી નાખે છે જો તમે શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં આવી જાઓ.
શુક્લ ધ્યાન આપેલું જ છે. શુક્લ ધ્યાન જ બધાને વર્તે છે, અને એ શુક્લ ધ્યાન છે તે આ ઘાતીકર્મનો નાશ કરી નાખે.
એટલે જ આ ચાર કર્મો બળવાન લખ્યું છે ને. આ શુક્લ ધ્યાન તો એ ઘાતીકર્મનો નાશ કરી નાખે.
એ એવું ના લખે તો પછી લોકો એમ સમજે કે ઓહો, આ તો આપણે આમ ઘડીવારમાં કાઢી નાખીશું એક ઝાટકે. એ તો વ્યવહારમાં આવું લખવું પડે.
ઘાતીકર્મ તો શુદ્ધ ચિદ્રૂપ એને પોતાના શુક્લ ધ્યાનથી નાશ કરે. હવે જે નાશ કરે એ પ્રક્રિયા કઈ હશે? દાખલા તરીકે આ સૂર્યનો તડકો છે તો અનેક જીવાણુઓનો નાશ થઈ જાય છે, એ તાપતી થાય છે. એવી રીતે આ શુદ્ધ ચિદ્રૂપના તાપથી, એના પ્રકાશથી આ અઘાતી કર્મોનો નાશ થતો હશે ને? એમ હશે કે કેવી રીતે હશે?
એવું નથી. એ પોતાના સ્વરૂપના બેભાનપણાને લઈને આ વિશેષ ભાવની અસર પડી છે તો અજાગૃતિ ઉત્પન્ન થઈ. કેમ થઈ? ત્યારે કહે, આ બધાના સાનિધ્યમાં સામીપ્ય ભાવને લઈને. જેમ કોઈ એક માણસ મોટો શેઠ હોય, આટલીક બ્રાન્ડી પી લીધી તો પછી પોતાનું સર્વસ્વ ભાન ખોઈ નાખે. એને પછી બીજું ઉત્પન્ન થઈ જાય, હું તો ગાયકવાડ સરકાર છું, કંઈ એ નવી જ જાતનું બોલે. એટલે તે ઘડીએ અમલ પેલા દારૂનો હોય, એવું અહીં અમલ અજ્ઞાનનો થાય છે.
કારણ કે આ ચારેય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ અજ્ઞાનતાના કારણો છે.
નહીં, એ જ સ્વરૂપના અજ્ઞાનને લઈને એ આવરણ આવ્યું છે, અને સ્વરૂપના ભાનને લઈને આવરણ તૂટી જાય છે. મહાવીર ભગવાનને ડિસ્ચાર્જ કર્મ હતા, એમને આ ચાર ઘાતીકર્મ નાશ થઈ ગયા ત્યારે કેવળ જ્ઞાન થયું. અમુક અંશે નાશ થાય એટલે આત્મજ્ઞાન થાય, સંપૂર્ણ નાશ થાય એટલે કેવળ જ્ઞાન થાય. છતાં પેલા ચાર અઘાતી હોય